મુંબઈમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું તારીખ 6/12/83 સમયસાર ગાથા 14 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 56.
બીજા ગુણો ન જાણવામાં આવ્યા માટે અવ્યક્તપણે ઈચ્છા ઉત્પન્ન થયા વિના નથી માટી અને ઈચ્છા છે. અંદર ની વાત ચાલે છે, આ 6 દ્રવ્ય 12 ની વાત તો દૂર રહો, આ ફરિયાદ ભેદ ની વાત તો દૂર રહો, પણ અંદર માં ગુણો છે. પરમાત્મા એ ફરમાયું છે, કહ્યું છે, પ્રત્યક્ષ જોયા છે ગુણો. હે ભવ્ય પ્રાણી, તો એક એક ગુણ ને જોવા જાય અનંત ગુણો છે. ગુણો કેટલા છે? આકાશના અનંત પ્રદેશ એના કરતા અનંત ગુણા ગુણ ભગવાન એક આત્મામાં એનો પાર નહીં આવે. એક એક ગુણ નો લક્ષ કરીને તું જોવા જાય, એક એક ગુણ નો આશ્રય કરીશ, અનાદિ વિચાર દ્રષ્ટિ જીવને સમ્યક થતું કેમ થાય એની વાત ચાલે. પછી અનુભવ છે, આ પછી પણ જો ગુણ નો વિચાર કરે તો ચારિત્રો આવીને રહેતો દોષ દોષે દોષ થાય છે. અલૌકિક અપૂર્વ વાત છે કે એક એક ગુણ નો પાર નહીં આવે ત્યારે શું કરવું પ્રભુ? મારે હવે મારે અનંત ગુણ નું જ્ઞાન કરવું હોય તો શું કરવું? અનંત ગુણ નું મારે જ્ઞાન કરવું હોય તો શું કરવું? કે જેમાં ગુણ ભેદ દેખાતા નથી એવા ભેદ સામાન્ય સ્વભાવની સમીપે જઈને આત્માનો અનુભવ કરી લે, તો એક આત્માનો અનુભવ કરતા એક સમયમાં અનંત ગુણનું એમાં જ્ઞાન થઈ જાય છે. કઈ ગુણનું જ્ઞાન એમાં બાકી રહેતું નથી. વિષયનો પ્રતિબંધ છૂટતા નિર્વિકલ્પ અનુભવ થાય છે. જ્ઞાન દર્શનને વિષયનો પ્રતિબંધ કે પ્રતિકૂળતા છે. આ બહારની પ્રતિકૂળતા દેહ સંબંધે પૈસા સંબંધે પ્રતિકૂળતા નથી. પંચાતિકાયમાં પાઠ છે, મૂળ ગાથા છે કુમકુમ ભરવાની, કે જીવો પ્રતિકૂળતાથી દુઃખી થાય છે. પ્રતિકૂળતા છે ને એ દુઃખનું કારણ છે. જ્યાં પ્રતિકૂળતાની વાત આવે પ્રતિકૂળતાની એ બહારની નજર કરે છે. અમે એને પ્રતિકૂળતા કે અનુકૂળતા કહેતા જ નથી. થોડા બધા સંયોગ રૂપ હોય કે બારમાં થોડા જાજા હોય એને અનુકૂળ પ્રતિકૂળ કહેતા નથી, તો જ્ઞેય કમા જાય. અનુકૂળતા ને પ્રતિકૂળતા અહીંયા છે એ વાત તે સાંભળી નથી. બે શેઠિયા મિત્ર હતા એક ગામમાં, રોજ ભેગા થાય, રોજ નિયમ એવી મિત્રાચાર્યમાં જીવન પર્યંત. એમાં એક મિત્ર ઉદાસ થવા વાત કરે ને બીજા મિત્ર મિત્ર તો અવજ થતી અને સીધી લાગો ટેલિફોન કરે ઇન્દિરા ગાંધીને એટલે કામ થઈ ગયો. સીધો ટેલિફોન સેક્રેટરી લાગો ઓલા એ લાગતી કે પૈસા વાળા માણસ ભાઈ તમને શું તકલીફ છે? તમે ઉદાસ થઈ ગયા છો, તમારા ચહેરા ઉપર કઈક નાની છે. ત્યારે એ મિત્ર કે છે કે ભાઈ મને બહુ મોટું દુઃખ આવે છે. દુઃખ મારા બેટા, હું બેઠો છું જીવતો, હમણાં વાત કરો 5 મિનિટમાં દુઃખ થઈ ગયો ત્યાં જ અચાર કરે એમ કે બહુ સારું કે એક દીધા બે દીધા ત્રીજે દીધા બહુ આગળ ગીરો ત્યારે ત્રીજે દીકરી કહ્યું એને કે મારા જેવો કોઈ દુઃખી નથી, હવે આ દુઃખની જરૂરથી તમે કરી દો. શું પણ? તો કે મને મારો આત્મા જણાતો નથી, એનું મને દુઃખ છે. ભાઈ સાહેબ એ મારું કામ એટલે એ જ્ઞાન ઉપયોગ ને આત્મા ન ગણાવો, અનુભવમાં ન આવવો, તેનું નામ પ્રતિકૂળતા છે. તે પ્રતિકૂળતા દુઃખ છે, એ માલુમ નું વચન છે. પેલા મિત્ર કે ભાઈ સાહેબ આ પ્રતિકૂળતા મારાથી દૂર થાય હું નથી, એ તો તમારું કામ છે. અને એમાં પાઠ છે કે સિદ્ધ ભગવાન કેમ સુખી છે, એને વિષયના પ્રતિબંધનો અભાવ થયો છે. વિષય અને પ્રતિબંધ નો અભાવ એટલે જ્ઞાનમાં પ્રત્યક્ષ ભગવાન આત્મા જણાઈ ગયો છે, તેથી સિદ્ધ ભગવાન સુખી છે. અને અજ્ઞાની કેમ સુખી છે કે વિષયનો પ્રતિબંધ તેને પ્રતિકૂળતા અને પ્રતિકૂળતા તે રૂપ છે. બધા કે આ પ્રણભાઈ સુખી છે, આ સુખી છે, આ બીજુભાઈ સુખી છે, આ પાટલીથી બહુ સુખી છે, કરોડ બે કરોડ ના તો કોમ્પ્યુટર છે જોયેલા, 5 કરોડ એની કનેક્ટ પર એક એક મશીન એમાં હો કોમ્પ્યુટર જોવા લઈ જાય. પાટલીથી બહુ સુખી છે. ભગવાન કે છે કે આ જેને પોતાના જ્ઞાનમાં પોતાનો પરમાત્મા દ્રષ્ટિગોચર થતો નથી, એ બધા જીવોને અમે દુઃખી કરીએ. એને વિષયનો પ્રતિબંધ થયો છે. વિષય જ્ઞાનનો વિષય પરને નથી, જ્ઞાનનો વિષય શુદ્ધાત્મા છે. અને શુદ્ધાત્માને જાણે તેને અનુકૂળતા છે, અનુકૂળતા છે, એને આનંદ છે. પ્રતિકૂળતા ભગવાન આત્મા જ્ઞાનમાં જ્યાં સુધી જણાય નહીં એના જેવી કોઈ પ્રતિકૂળતા આ જગતમાં બીજી નથી. અને જ્ઞાનમાં ભગવાન આત્માનો દર્શન થાય એના જેવી અનુકૂળતા કોઈ આ જગતમાં એ આત્માનો અનુભવ કેમ થાય, દ્રષ્ટિ આત્મામાં કેમ લાગે એની આ ગાથા છે. સમ્યક દર્શન કેમ પ્રગટ થાય કે એક એક ગુણભેદ ઉપર લક્ષ રાખીશ, એનો આશ્રય કરીશ, એના નામ એના લક્ષણ જાણવા રોકાય તો કે છે કે રાગી પ્રાણી રાખ થશે. રાગી પ્રાણી છે, અનંતકાળથી સામાન્ય દોલમન છે, મીઠા દ્રષ્ટિ અજ્ઞાની છે, એને ગુણભેદનું લક્ષણના વિકલ્પ ઉત્પન્ન થશે. નિર્વિકલ્પ આત્માનો અનુભવ નહીં થાય. એક ગુણને જાણવા રોકાય વિષયનો પ્રતિબંધ થઈ ગયો. બહારની વાત તો ક્યાંય ક્યાંય વાત છે, ઝીણી લોઢા કાપે ઝીણી આવેલી વાત. ભૂતપૂર્વાચાર્ય ભગવાન જેનું ત્રીજું નામ, એ વાત કઈ જુદી કહેવા માંગે છે જગતને. ભાઈ શાંતિથી ધારું કરીને ચાલો જા, રોકાવાજે હું પાછા વાળવા વાળા વયા ગયા. કોણ પાછો વાળશે તમને?
બેનથી છે અત્યારે ગુજરાતમાં ગુરુદેવ પ્રતાપની ચિંતા વધારે છે. આક્ષેપ કોઈ નથી, મહાન નાની વિરાજમાન છે અત્યારે.
બેનસિંહને કોઈ માનતું નથી એ આક્ષેપ છે, ખોટો આક્ષેપ છે. બેનસિંહને માનતા નથી એ જાતનો આક્ષેપ ન મૂકવો છે. કેમ કે એ તો એવું કોઈ કેવળી નથી થઈ ગયું કે કહી દઈએ કે આ બેનસિંહને માનતો નથી. બેનસિંહને જે માનતો હોય એનો આત્મા જાણે છે, બીજો પરમાત્મા જાણે.
એની
ટેપ છે. પણ પૂછવાની જરૂર તો શંકા હોય તો ને કઈ શંકા જેવું તો નથી બધું બધું એક વાત તો
ધરી
ગયા છે અમે જાણીએ વિશેષ પણ ઉતાર ને સત્ય છે. વ્યવહાર નીતિ જોવામાં આવે તો આત્મામાં જે ગુણો ભેદો છે ખરા બિલકુલ નથી એમ નથી, પણ જયારે નિશ્ચય રીતે જોવામાં આવે ત્યારે એક ગુણ ભેદ દેખાતા નથી. ગુણો છે પણ એક એક ગુણ પર ઉલટ છૂટી જાય છે. આત્માનો અનુભવ થાય ત્યારે હવે સામાન્ય નાય તરફ લગ જાય છે ત્યારે તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને ગુરુ વિશેષ આ સામાન સમીપજીને અનુભવ કરતા વિશેષ પણ અવતાર જેમ હવે સંયુક્તનો બોલાવે છે કે આત્મા રાગથી રહી છે કે અનંત અનંત કાળથી આત્મા રાગથી સહિત છે એમ તે શ્રદ્ધા જ્ઞાનમાં રાખ્યું છે. શ્રદ્ધા જ્ઞાનમાં અનંત કાળથી જે આત્માને કે આત્મામાં રાગ થાય છે અને તેથી રાગથી આત્મા થઈ છે અને રાગનું ફળ જે દુઃખ છે એને આત્મા ભોગવે છે. પણ રાગ આત્મામાં થતો નથી અને દુઃખને આત્મા ભોગવતો નથી પ્રભુ એ વાત તે સાંભળી એ વાત હું તને સંભળાવીશ. દુઃખનું અકારણ છે, દુઃખનું કારણ પરમાત્મા નથી, રાગનું કારણ પણ આત્મા નહીં અને દુઃખનું કારણ પણ આત્મા નથી. આવા તીખા વચનો ભગવાન તને આત્મામાં લઈ જશે અને આત્માની દ્રષ્ટિ થશે. વ્યવહારની સતતપણે કહે છે કે રાગ આત્મામાં થાય છે, રાગનો કરતા અશુદ્ધ નિશ્ચયની આત્મા છે, અશુદ્ધ નિશ્ચયની આત્મા રાગનો કરતા છે. અશુદ્ધ નિશ્ચય નહીં કે આકૃતા થાય છે એનો ભોગતા પણ આત્મા છે ભાઈ પ્રભુ. એમાં અજ્ઞાનની સ્થિતિ થાય છે, એમાં અજ્ઞાનનો નાશ હતો. એનાથી કોઈ જુદી વાત જે તે સાંભળી નથી પ્રભુ, એ વાત હું તને કહું તો સાંભળ કે ભગવાન આત્માને શુદ્ધ રીતે જોવામાં આવે તો એ રાગથી અસંયુક્ત રહી છે આત્મા, રાગથી આત્મા રહી નથી. એ વાત મહાત્મા મનમાં અપૂર્વ એ જે ભાવ કર્મ વિખ્યાતોના પરિણામ છે ને એ રાગ વિખ્યાતોનો રાગ છે એનાથી ભગવાન આત્મા સહિત છે એમ વ્યવહાર નહીં સતત કહે છે અને નિશ્ચય નહીં એનો નિષેધ કરે છે. એ વાત તે સાંભળી નથી. તારી દશામાં વિકલ્પો થાય છે, રાગ છે તારી દશામાં રાગ નથી એમ અમારું કહેવું. તું સાંભળ તટસ્થ થઈને તું સાંભળ. મિથ્યા શું મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર તારી પર્યાયમાં છે, સર્વથા પર્યાયમાં રાગ નથી એમ નથી. પણ એ રાગથી ભગવાન આત્મા જુદો છે એ વાત તે સાંભળી નથી. એ વાત મારે તને કહેવાનું મન થઈ ગયું છે તું સાંભળ. એ વાત ચોથો બોલ છે પાંચમો. જેમ જળનો પાણીનો અગ્નિ જેનું નિમિત્ત છે, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે અગ્નિ જેનું નિમિત્ત છે જયારે પાણી ઊંધું થાય છે ત્યારે એને એમાં બે કારણ હોય છે, ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. એમાં પાણીનો જે શીતળ સ્વભાવ છે એ ઉષ્ણ પર્યાય થાય છે એનું
પારણામી સ્વભાવ છે
એને અગ્નિ નિમિત્ત ન થાય, ત્યારે નિમિત્તો થાય કે કોને થાય છે કે પાણીની વર્તમાન પર્યાય એને નિમિત્ત થાય છે, એ પર્યાય ક્ષણિક ઉપાદાન છે, એના સટકાર કેમાં છે, નિમિત્ત કોને અગ્નિ છે એ ઉપાદાનને એના કે ત્રિકાળી સામાન્ય પાણી જીતો છે, ત્રિકાળી ઉપાદાન એ ક્ષણિક ઉપાદાનને કારણ થતું નથી, ક્ષણિક ઉપાદાનને કારણ થાય છે નિમિત્તપણે અગ્નિ. આ બધું શાસ્ત્રમાં છે. જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે પર્યાય પ્રગટ થાય છે, ઉષ્ણતા એની સાથે સંયુક્તપણાનું તપણાનું અવસ્થાથી અનુભવ કરતા અવસ્થા પાણીની વર્તમાન એક સમયની અવસ્થા પ્રગટ થઈ ઉષ્ણરૂપે અને એમાં અગ્નિ નિમિત્ત છે, તો એ ઉષ્ણ પર્યાય જે થઈ છે એનાથી એ પાણી પ્રથમચિત થઈ છે, સર્વથા થઈ નથી. શું કહ્યું? એ ઉષ્ણ પર્યાય વિભાવ પાણીની પર્યાયમાં આવ્યો એની યોગ્યતાથી, એ ઉષ્ણતા થઈ છે, અગ્નિથી થઈ નથી, અગ્નિથી થઈ નથી, તેમ પાણીના સ્વભાવથી ઉષ્ણતા આવી નથી. હું કહ્યું અગ્નિ છે માટે ઉષ્ણ પર્યાય થાય છે એમ નથી, ઉષ્ણ અગ્નિ કરતા અને ઉષ્ણ પર્યાય કર્મ એમ નથી, પણ એ ઉષ્ણતાની એક સમયની યોગ્યતા પર્યાયમાં પ્રગટ થાય છે એને નિમિત્તપણે અગ્નિ કહેવામાં આવે છે, પણ એનું નિમિત્ત કારણ અગ્નિ છે, એનું નિમિત્ત કારણ એનો સ્વભાવ નથી, તેમ એનું ઉપાદાન કારણ પણ ત્રિકાળ સ્વભાવ નથી, એનું ક્ષણિક ઉપાદાન છે, એનું ઉપાદાન કારણ છે નિમિત્ત કારણ અગ્નિનો યોગ છે. આ રાગની આત્મા રાત્રિ સહી છે કે રહી એની સિદ્ધિ કરવા માટેની આ વાત ચાલે છે. પ્રયોજન કે સંયુક્તપણાનું તપ્તપણાનું અવસ્થાથી અનુભવ કરતા એની અવસ્થાથી જો તો એ ઉષ્ણપણાનું સંયુક્તપણું પાછું સહિતપણું હો વ્યવહારને કીધવામાં આવે તો પાણીની પર્યાય ઉણી છે, એનાથી તે સમયે પાણી સહિત છે, અરે એ સમયે અનન્ય પણ છે, એ પ્રવચનકારમાં પાઠ છે બોલો. હા પણ એ અનન્ય છે કહીને એનું કથન, જો એ વ્યવહારનું કથન કેમ ખ્યાલમાં ના આવે તો એ અનન્યને આગળ કરીને એકત્વ બુદ્ધિ કરે છે એ અમને જોવામાં આવી ગયું છે. આ દાખલાનો આધાર આપી દીધા. રાજકોટની વાત કરું છું, બીજા અનન્ય છે એ તો અનન્ય છે, પણ ભાઈ અનન્ય છે તો સર્વથા અનન્ય છે કથિત અનન્ય, જો સર્વથા વિખ્યાતના પરિણામથી તે સમયે આત્મા અનન્ય હોય તો વિખ્યાતનો અભાવ થઈ શકે નહીં, અને કથિત જો અનન્ય ન હોય તો સંસારની સ્થિતિ નહીં થાય, સર્વથા અનન્ય છે તો સંસારની સ્થિતિ નહીં થાય. આ રાગનો બોલ ચાલે છે આવશે ગુરુદેવ પાસે થઈ ગયું છે, અમારી શક્તિ તો ઓછી છે, શક્તિ અનુસાર અમે સ્વાધ્યાય કરીએ છીએ, અમે ઉપદેશક પછી ઉપદેશક તો આપણા ગુરુ, ગુરુ તત્વ તો ગુરુ તત્વ રહેશે, આ પ્રભુ ગુરુ તત્વ તો ખરે નહીં. એ છે કે એ અનુભવ કરતા ઉષ્ણ સંયોગ પણ ભૂતા છે સહિત છે, પર્યાય ઉમી થઈ છે, પાણીથી અનન્ય પણ છે, પર્યાયમાં ઉષ્ણ અને શીતળ સ્વભાવ આણ્યા એમ નથી. આ વ્યવહારને યોગ કથન જેમ છે તેમ તેને જાણવું જોઈએ, પણ એને શ્રદ્ધાનો વિષય બનાવવો ન જોઈએ. એ પર્યાયથી સહિતપણ પાછીને સહિતપણ છે, વ્યવહાર નીતિ જોવામાં આવે તો સહિતપણું છે, અને એ સહિતપણ ભૂતાર્થ સત્યાર્પણ છે. તે સમયે વ્યવહાર નીતિ જોવામાં આવે તો ઊની પર્યાય પાણી કે સહિત દેખાય, તો પણ હવે આ બીજું પડખું પેલા પડખામાં આવ્યો પણ બીજા પડખામાં આવ્યો. ભગવાન આત્માનું પડખું સેવ્યું નહીં, એને આ વ્યવહાર નહીં ના વિષયનું પડખું સેવી લીધું. તો પણ એકાંત ચિતરતાનું, એકાંત એટલે સર્વથા છે પાઠમાં. પાણીનો સ્વભાવ એકાંત સર્વથા શીતળ શીતળ છે. એ પાણીનો સ્વભાવ કથનથી કૃષ્ણ ને કથનથી શીતળ છે એમ નથી. શીતળ જે સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ, સામાન્ય સ્વભાવ, પ્રમાણ થી જોવું જુદું અને નહીં થી જોવું એ જુદું છે. પાણીનો જે સામાન્ય શીતળ સ્વભાવ છે એ તો સમ્યક એકાંત રૂપે સર્વથા શીતળ શીતળ ને શીતળ છે, સ્વભાવમાં ઉષ્ણતા હોય શકે નહીં. કથન થી જે પ્રમાણ જ્ઞાનથી છે, નહીં જ્ઞાન કથન શીતળથી તો સર્વથા છે. એક તો એક તો પણ એકાંત, પણ જૈન દર્શનમાં એકાંત ત્યારબાદ તો શું થયું, ત્યાં સમ્યક એકાંત જે જાણે છે એને કથન કીધું જ્ઞાન થાય. સમ્યક એકાંત માં આવતો નથી એને અનેક આવતો જ્ઞાન થઈ શકતો. એકાંત તો પેલામાં
તારીખ 6/82 ને મંગળવારના રોજ આત્માથી પૂજ્યભાઈ શ્રી લાલચંદભાઈ નું મુંબઈમાં પ્રવચન સમયસર ગાથા 14 ઉપર પ્રવચન નંબર 13.
પ્રમાણ જ્ઞાન રૂપ વ્યવહાર જાણ, પ્રમાણ જ્ઞાન રૂપ વ્યવહાર રૂપ પણ પ્રભુ આ વાત એ સાંભળી નથી ને એવી હું તમને કહીશ એમ આચાર્ય ભગવાન પ્રતિજ્ઞા કે કદી સાંભળી નથી હૃદય ઉપલાસો કરતા કદી સાંભળી નથી સભામાં તો અનંતમાં ગયો આ વાત તો સાંભળી છે ગુરુદેવે કહ્યું કે સાંભળી નથી એને રૂચિ પૂર્વક સાંભળી નથી કાર્યસિદ્ધિ કઈ નહીં માટે સાંભળ્યું છતાં ન સાંભળવા બરાબર છે સાંભળ્યું એને કહેવાય કે સાંભળીને જેવો સુધાત્મા પોતાનો છે એને અંતરમાં જઈ અંતર્મુખ થઈને પોતાના પિતા સામાન એકરૂપ થવાને આશ્રય કરીને ઉપાદય પણે જાણી નહીં આ નાયક ભાવ કે હું છું એવી જે જ્ઞાનની ક્રિયા પ્રગટ થાય તેને ભગવાન શુદ્ધ નહીં કહે છે શુદ્ધને પ્રસિદ્ધ કરે એકાંત શુદ્ધને પ્રસિદ્ધ કરે કથમ કી શુદ્ધને નહીં એ તો રહસ્ય થોડું પણ એને સમજવા જેવું છે એકાંત વિકાર સુધને પ્રસિદ્ધ કરે કે નાય ભગવાન આત્મા ત્રણે કાળ નિત્ય નિરાવર અનેક પ્રતિભા મૂર્તિ છે એવી જે જ્ઞાનની પર્યાય અનંતકાળથી પ્રગટ નહીં થયેલી એવી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એ આત્માનો સ્વાદ આવે આનંદનો અનાકુળ આનંદનો સ્વાદ લેતી સુધને પ્રગટ થાય એને ભગવાન સમ્યક પ્રકૃતિ જ્ઞાન કહે છે બાકી બધી વાતો અનંત કાળથી આત્માએ ધંધા ધંધા કર્યા પણ ભગવો ધંધો કર્યો નુકસાનનો ધંધો કર્યો એ વાત અલૌકિક રીતે સમયસારમાં આવી ગઈ કોઈ લાયક જીવને સમયસાર નિમિત્તો થાય કે પૂર્વે થયા વર્તમાન થયું અને ભવિષ્યમાં પણ ચારે અનુયોગ મોટો જન્માયો છે ચારે અનુયોગ નિમિત્ત પડે સમય થાય છે પણ એમાં દરિયા યોગ એ તો અછળીમાં જાણ બતાવે આ જોતા બધું આત્મા હવે તને ભીન કરીને દેખાયો હવે આજે જો ને આ બધા ભાવોથી તને ભીન કરીને દેખાયો હવે તું તું તારું તો કામ ફક્ત આ ગુગાડવાનું છે બીજું તો કામ તને તૈયાર કરી નાખો માલ એમ શાસ્ત્રમાં આવે હવે તમારે દેખ એ વાત અપૂર્વ છે કે જે અનંતકાળથી આત્માના દર્શન થયા નથી એ દર્શન કેમ થાય એની વાત આમાં છે જેને આત્મા જોતો હોય એને સમીક્ષા જેવી થાય બીજું ત્રીજું કઈ જોતું હોય લક્ષ્મી ને સત્તા ને માન ને એને માટે આ સમીક્ષા જેવી પ્રતિક જેને જંગના જગત છે કે આ ભાવમાં મારે એક સુધાર્થમાં સિવાય બધું કઈ જોતું નથી આ સ્વર્ગનો દેવ થયો ઘણી સિદ્ધિ મળી એવી તો એક શુદ્ધાત્મા મને મળ્યો નથી હવે આ ભવમાં મારે શુદ્ધાત્મા એક જમીન ચિંતો એના માટે આ નિમિત્ત થાય હવે છેલ્લો આ એક પાંચ બોલમાં છેલ્લો બોલ થાય જેમ કેવી રીતે જળનો એટલે પાણીનો અગ્નિ જેનું નિમિત્ત છે એટલે પાણીની પર્યાયનું નિમિત્ત છે મૂળ પાણીનું નિમિત્ત ન હોય પાણીનો જે સ્વભાવ ચિત્તો છે એમાં અગ્નિ નિમિત્ત થાય પાણીની પર્યાય પ્રગટ થાય એને અગ્નિ નિમિત્ત છે પર્યાય પર્યાય વચ્ચે નિમિત્ત નહીં સંબંધ હોય તે દ્રવ્યને સામાન્ય દ્રવ્યને નિમિત્ત નહીં સંબંધ ન હોય પર્યાયની આને પર પદાર્થની અજીવની પર્યાયની આ નિમિત્ત છે જીવ સામાન્ય ઉત્તમ સામાન્ય
નિમિત્ત રહેલી ઠીક સંબંધ બનતો નથી. ત્યારે અગ્નિ જેનું નિમિત્ત છે, જેનું એટલે પાણીની પર્યાયમાં નિમિત્ત થાય કે પાણીમાં નહીં, પણ ઉપચારથી એમ કહેવાય કે પાણીમાં પાણી ઊંધું થાય. એક એક વાત વિચારવા જેવી છે. કોથળામાં પાંચેરી રાખવા જેવી નથી. પાણી ઉપચારથી એમ કહેવાય કે પાણી ઊંધું થાય ત્યારે અગ્નિને નિમિત્ત કહેવામાં આવે. તો એ પાણીના બે પ્રકાર છે, એક સામાન્ય પાણી ને એક વિશેષ પાણી. એ વિશેષ પાણીની પર્યાય ને નિમિત્ત થાય છે, સામાન્ય સ્વભાવ ને નિમિત્ત થતો એ તો ચિત્તો એવું એવું રહી જાય છે. એક પડખું બીજું પડખું ગરમ થાય છે, બીજું પડખું પર્યાયનું ગરમ થાય છે, બિલકુલ થતું નથી એમ નથી. જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે, એવી ઉષ્ણતા સાથે અગ્નિ સાથે નહીં પણ અગ્નિ જેનું નિમિત્ત છે એની પાણીની પર્યાય ઊંડી થઈ, એ ઊંડી પર્યાયની સાથે જે શીતળ સ્વભાવ દ્રવ્ય છે એનું સંયુક્ત પણ સહિત પણ દેખાય છે. તાદાત્મ્યપણ થતું નથી, તાદાત્મ્યપણ થતું નથી. એક એક શબ્દની કિંમત મહામંત્રો છે. સંયુક્ત શબ્દ છે, તાદાત્મ્ય નથી. જો પાણીની ઊંડી પર્યાય શીતળ સ્વભાવની સાથે સર્વથા એકમેક તાદાત્મ્ય થાય તો કોઈને ઠંડા પાણીની પ્રાપ્તિ થઈ શકતી સંયુક્ત એનો પર્યાય ઉષ્ણ પર્યાયની સાથે શીતળ દ્રવ્યનો સંયોગ સંબંધ થયો છે. એ કરતા કર્મ અધિકારમાં આવી ગયું છે. રાજની સાથે આત્માને સંયોગ સંબંધ છે, કર્મની સાથે ક્ષેત્રાવતાર સંબંધ છે, જ્ઞાનની સાથે તાદાત્મ્ય સંબંધ છે. ત્રણ પ્રકારના સંબંધ આવી ગયા. આ શાસ્ત્ર કોઈ અલૌકિક ને અપૂર્વ છે અને એનો ખુલાસો કરનાર એ પણ કોઈ અજોડ વ્યક્તિ પાસે 40-45 વર્ષ ધ્યાન એને આપણને સમજાય. શરીરની દરકાર કર્યા સિવાય બેલી તાવ પણ એવી ઝાકરા કરવા આવ્યા છે. એની પાસે ભયો એટલે તો આજ તો વાંચતું મોટું તાવ છે, પણ 2 વર્ષ આવી છે અને બિચારા બોપજી ક્યાં આવ્યા. અરે કાને તો પડે શબ્દો સાહેબ, પણ આપણે તાવ છે ને ના પાડે છે. એ બિચારા કેવી આવે. અરે કાને વાતો પડે આત્માની, એ તો રોકાવાનું તો નથી. ભયા આ આવ્યા ના ભાઈ દોડા દોડ જાત્રા માટું હોય. તેથી તો અરે બે શબ્દ આત્માની વાત તો સાબો છે. એ ભગવાન આત્મા છે ને, એ છે સાંભળો બાપુ. અરે આ સંયુક્ત પણ રૂપ તપ્ત પણ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્ત પણ ઉતાર શક્યા છે. જળ પાણીની સાથે પાણીની ઊંડી પર્યાયમાં અગ્નિ નિમિત્ત છે, એ પર્યાયની સાથે દ્રવ્યને સંયુક્તપણું સહિતપણું પર્યાય દ્રષ્ટિથી સહી દેખાય છે. ઠંડુ પાણી પર્યાય દ્રષ્ટિથી ઊંડી પર્યાયની સાથે સહિતપણું દેખાય છે. હવે આ વિકરાળ વિજ્ઞાન છે, આ કઈ બુદ્ધિગમ્ય છે. બધી વાત સંયુક્ત પણ છે બિલકુલ. પાણીની પર્યાય ગરમ જ નથી થઈ અને પાણીની પર્યાય પણ ઠંડી છે એમ નથી. તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને પાણીને ઉષ્ણપણારૂપ સંયુક્ત પણ સહિત થાય, સહિત હોય નહીં થઈ શકે. શું કહ્યું? બરાબર. સહિત પણ કહેવાય તો રહી પણ થઈ શકે કે નહીં? આ દેહ નો આત્માની સાથે અત્યારે વર્તમાન સંબંધ જોઈએ તો આત્મા દેહ થી સંયુક્ત સહિત છે, આ કર્મથી પણ સહિત છે. છે અને રાજકી પણ સહિત છે. હવે જો એ સંયોગ સંબંધી સહિત છે તો એનો રહી પણ પ્રગટ થઈ શકવા યોગ્ય છે, પ્રગટ થઈ શકે છે. સિદ્ધ અવસ્થા તથા દેહ નો અભાવ, આચરણ નો અભાવ અને રાજ નો પણ થાય છે એમ અનુભવ થી સિદ્ધ થાય છે. સિદ્ધ ભગવંતો એ સિદ્ધ કરીને દેખાયું તારો આત્મા આવો છે. વર્તમાન ભલે દેહ થી થયું, કર્મ થી થયું, પ્રાપ્તિ સંયુક્ત એટલે થઈ, સંયુક્ત એટલે પણ એ આગંતુક ભાવ છે, એ નવો સંયોગ સંબંધ થયો છે. ભલે અનાદિનો હોય કર્મ ને દેહની સાથે સંયોગ સંબંધ, રાગનો મોહનો સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નથી. તેથી ટળી શકે આ તો અવ્રત નું ફળ છે. એમાંથી જેમ જેમ તમે અવ્રત ના ફળ ને કાઢો જીના ફળ ને, તો એ ફળનો ઢગલો થાય બહારના ઉમા ખૂટે નહીં. પણ આટલો બધો ઢગલો થઈ ગયો છે, આ કેમ ખૂટતો નથી? ખૂટે જ નહીં એમાંથી નિકાલ. એમ ભગવાન આત્મા સર્વત્ર શક્તિથી ભરેલો પરમાત્મા જ્ઞાનમાં છે, એના જ્ઞાન માંથી એ ભાવો અંદર માં જેટલા છે એટલા એવડે ભગવાન કહી શકા નહી. એટલા ભાવો અંદર માંથી જેમ જેમ એને જ્ઞાન નો ખુલાસો થાય એમાં આવતી જાય, સ્પષ્ટીકરણ ખ્યાલ આવતી જાય કે આ પરિસ્થિતિ છે. સંયુક્ત પણ દાદા તો શબ્દ નથી, જો તાદાત્મ હોય તો ટળે નહીં, તો ઠંડા પાણીની કોઈને પ્રાપ્તિ ન થાય. અને તો ઊનું પાણી પાણીનો સ્વભાવ થઈ જાય તો શીતળ પાણી કહી શકાય, તો પાણીનો શીતળ લક્ષણનો પણ નાશ થાય. હજી પાણીનો દ્રષ્ટાંત સમજાય તો આવું સમજાશે, એટલા માટે આ દ્રષ્ટાંત છે લંબાવીએ છીએ. અવસ્થાની દ્રષ્ટિથી જોવામાં આવે તો પાણીની પર્યાય ઊની થઈ છે. એ અગ્નિએ ઊની કરી નથી, એનો કરતા અગ્નિ નથી, એનો ઉપાદાન કરતા અગ્નિ નથી, એનો ઉપાદાન કરતા પાણીનો શીતળ સ્વભાવ નથી. નિમિત્ત કરતા અગ્નિ છે, ઉપાદાન કરતા ક્ષણી કે પાણીની અંદર અંતર્ગર્ભિત રહેલી વિભાવ પર્યાયની યોગ્યતા એનું ક્ષણી ઉપાદાન છે. વિકાર ઉપાદાન થી પર્યાય થતી નથી અને અગ્નિ થી પણ થતી નથી. પર્યાયના યોગ્યતાથી છટકાર થી પ્રગટ થાય છે, અગ્નિને કહેવામાં આવે છે. એકાંત ક્યાં છે સમય એકાંત ક્યારે કહેવાય? કે સાથે સાથે એને પર્યાય નું જ્ઞાન થાય તો સમય એકાંત લાગુ પડે. પર્યાય ને ઉડાડતો હોય જ્ઞાન ના ધ્યેયમાં સીટો મીઠા એકાંત થઈ જાય છે. આ જ્ઞાન તો કરાયું પર્યાય છે, પર્યાય થી સહિત કૃષ્ણ છે કે નહીં, પણ એ અનેક આત્માથી હવે એકાંત કાઢતું અનેક આત્મા નરકથી જા વ્યવહારમાં આટકમાં નિશ્ચયમાંથી કાઢીને પાણીના શીતળ સ્વભાવ ભલે છે, પણ પાણીનો શીતળ સ્વભાવ એ કાયમ રહેતો છે. પર્યાય શીતળતા થોડી છે, પણ દ્રવ્ય શીતળતા થોડી. સંવર ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીનો આશરો હોય તો પર્યાયમાં શુદ્ધતા તૂટી જનતા હતી પર્યાયમાં, પણ દ્રવ્યની શુદ્ધતા મિથ્યા તો વખતે રહી ગઈ છે. એનો આશ્રય કરતા મિથ્યાત્વ નો નાશ છે, સમય નો પર્યાય શુદ્ધતા નો ઉત્પાદ થઈ જાય છે. આ ક્રમ નો નિરોધ નો ઉત્પાદ રહીને સહિતનું જ્ઞાન થાય, જો રહીત ને ઉડાડીને સહિતનું જ્ઞાન થાય તો સંયોગ સંયોગ ની તાદા તો ખબર થઈ જાય, દોષ આવે.
અગ્નિ નિમિત્ત છે એનો સ્વીકાર છે અને એ પાણીની ઊંડી પર્યાય થી
જો સહી છે તો પણ એને લખનારે સ્વીકાર કર્યો છે ત્યારે તો હજી પર્યાય નું જ્ઞાન થતું ત્યારે તો પણ પર્યાય નું જ્ઞાન એને થતું કે જેને પાણીના શીતળ સ્વભાવ નું જ્ઞાન હોય એને આ વ્યવહાર થતો લગ્નારે ભાન છે સ્વભાવ ગ્રાહી જ્ઞાન થી જોઈ રહ્યા છે એ દ્રષ્ટિથી સ્વભાવ થી જોઉં છું તો પાણી શીતળ 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 છે તો પણ હવે આગળ એક શબ્દ આવ્યો કથન થી તદ્દન થી વાંચો એકાંત શીતળતા નું એ શબ્દ ગુજરાતી માં છે હો ગુજરાતી માં એટલે વાંચી શકાય કે આમાં એકાંત શબ્દ કર્યો છે પ્રમાણ જ્ઞાન માં કથન થી લાગુ પડે પ્રમાણ જ્ઞાન થી જોવે તો કથન થી પાણી શીતળ પણ છે અને કથન થી પાણી ઊંડું પણ છે એ પ્રમાણ જ્ઞાન થી જોવામાં આવે તો કથન થી વાત સત્યા ભૂતા સાચી છે પણ એના પાણીના શીતળ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે એકાંત શીતળ છે અનાદિ અનંત કોઈ કાળે પાણી ઊંડું નહીં થાય પાણીનો સ્વભાવ નીચ સ્વભાવને છોડી દે પાણી એનો પારનારી સ્વભાવ એ પાણીનો શીતળ છે એને કોઈ કાળે છોડશે નહીં માટે તેને એકાંત શબ્દ લાગુ પડે સમ્યક એકાંત ની વાત ચાલે છે સમ્યક એકાંત કેમ કહ્યું કે લગ્નાર્થને પાણીની પર્યાયનું ઉષ્ણ છે એનું જ્ઞાન કરાયું પેલા સર્વથા પાણી શીતળ છે અને પાણીની પર્યાય ઊણી શકી નથી ને અગ્નિ નિમિત્તે પણ નથી એમ નથી એકાંત તો પણ સંધિ કરી તો પણ સંધિ કરી કે પાણીની પર્યાય ઊણી થઈ છે અને એનાથી સહિત પણ છે અનન્ય પણ કહેવાય વ્યવહાર નહીં એને અનન્ય પણ કહેવાય પણ એ અનન્યનું વ્યવહારનું જ્ઞાન તેને છે કે જેને અન્યનું જ્ઞાન સાથે હોય એને અન્યના જ્ઞાનથી જે ફર્ક છે એ અનન્યનું જ્ઞાન એકાંત વિખ્યાતમાં ચાલી જાય આ બધી વાત પ્રવર્તન સાર માટે હો અનન્યની પ્રવર્તન સાર પણ કુંકુંદ આચાર્ય ભગવાન નું શાસ્ત્ર પ્રમાણિક શાસ્ત્ર સમ્યક જ્ઞાન જે લખાયેલું શાસ્ત્ર છે એ શાસ્ત્ર ખોટું નથી પણ એ અનન્ય છે એ અન્યનું જેને ભાન છે એને અનન્ય કહે તો વ્યવહાર લાગુ પડે પણ અન્યના ભાનથી ચૂક થઈ ગયો છે પાણીનું ઊંડું છે ઊંડું જોઈને વહેલું જોઈને એને વ્યવહાર નથી એને ભ્રાંતિ કહેવાય પાણી ઊંડું થયું છે અને ભ્રાંતિ થઈ છે અને પાણી ઊંડું થયું છે એવું જ્ઞાની કે તો એ વ્યવહાર કે છે કેમ કે નીચે સહિત છે જ્ઞાન શીતળ સ્વભાવનું એને જ્ઞાન ને ભાન છે કૃષ્ણ પર્યાય થી રહી છે એનું જ્ઞાન થઈ ગયું છે અને સહિત કે તો વ્યવહાર બરાબર છે પણ જેને શીતળ સ્વભાવ દ્રષ્ટિમાંથી છોડી દે છે પાણીનો અને એકાંત પાણીની પર્યાયનું ઊંડું દેખીને પાણી ઊંડું થઈ ગયું પાણી ઊંડું થઈ ગયું તો પાણીની પર્યાય ઊંડું થઈ ગયું એ ખબર પડતી તો પણ એકાંત શીતળતા રૂપ એકાંત એટલે પાણીનો ત્રિકાળ સ્વભાવ છે એ કોઈ કાળે ઉષ્ણ થઈ શકતો નથી પાણીની ક્ષણવર્તી પર્યાય ને અગ્નિનું નિમિત્ત થાય છે ત્યારે એની યોગ્યતાથી પાણીની પર્યાય નું થાય પણ એ વખતે તો પણ એકાંત શીતળતા રૂપ જળ સ્વભાવની સમીપે જઈને કોઈ દોસ્તાની સમીપે જોયું જઈને જોવું હવે જળના ત્રિકાળી સ્વભાવ જે રહી ગયો છે પારણાની ભાવે પાણીનો શીતળ સ્વભાવ પારણાની ભાવે છે અને એની પર્યાયમાં ઉષ્ણતા છે એ ઉદય ભાવે છે ઉદય ભાવમાં પારણાની ભાવનો અભાવ છે પારણાનીમાં ઉદય ભાવનો અભાવ છે એક વખત ગુરુદેવ બેંગ્લોર વધાર્યા હતા, બેંગ્લોર વધાર્યા હતા ત્યારે 17મી-18મી ક્લાસ આવી હતી. પ્રથમ આત્માને જાણવો એમ પાઠ છે. પ્રથમ શું કરવું? પ્રથમ આત્મા 3 દિવસ સુધી એક લીટીમાં બહાર નીકળ્યા. પછી સાથે મોટરમાં હું જાતો હતો, ત્યાં ઉતારો ટુકડો હું ગઈ ત્યાં ક્યાંય હું ઈચ્છો હતો. મોટરમાં સાથે દાદા ગુરુદેવને કહ્યું, ઓહો આપને તો આ એક લીટીમાં જે બહાર નીકળવું ગમતું નથી, બહાર તમારી સાથે પ્રથમ આત્માને જાણવું. એવી મસ્તી કરી પ્રથમ આત્માને જાણો, એનો વિસ્તાર 3 દિવસ સુધી કેટલો કર્યો છે. એ 6 કર્મીને પ્રથમ જાણો કે નહીં, 9 તત્વને પ્રથમ જાણો કે નહીં, રાગને પ્રથમ જાણો કે નહીં, નિમિત્તે પ્રથમ જાણો. પ્રથમ શુદ્ધાત્માને જાણવો એટલે અનુભવ, જાણવો એટલે અનુભવ સીધો. આ એવું આ ભાવો બ્રહ્માંડના સ્તુતિ કરી છે ને આપણા પંડિતજીએ, હે ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભૈરા, તારામાં એટલે દ્રવ્ય સુખમાં અને શુદ્ધાત્મામાં બેમાં ભાવો બ્રહ્માંડના ભરેલા છે. તો પણ એકાંતિત કરું જો સ્વભાવની સમીપે જઈને, એની નજીક જઈને સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો પછી તો એમ કહેશે કે ઉષ્ણતા અગ્નિની છે. અભિબોધાથી હવે સાય ચુકાણી અને જળ ના સ્વભાવ ની સમીપે જઈને જોઉં છું તો આ પર્યાય ની સાથે, ઊંડી પર્યાય ની સાથે સહિત પણ છે, એ જૂઠું છે. એકાંત શીતળ સ્વભાવ ની સમીપ જઈને જોઉં છું તો મને તો શીતળ શીતળ પાણી શીતળ ભાસે છે. પાણી ઉષ્ણ ભાતું નથી, કેમ કે પાણી ઉષ્ણ નથી. એવી રીતે જે હવે આત્માનો શાંતિભાઈ ઉતાવળ થાય આત્માની વાત થઈ જશે. તમારા બાપુજી પણ કહેતા હતા કે હવે તું આ ગુરુમાં લઈને તો ક્યાં આટલું બધું લંબા છે. પ્રભુ સાંભળ, એક વાર તારા ઘરની વાત સાંભળ. અમે રાગથી સહિત પણ કેશું, પણ રાગથી રહીત છે અમારા ભાનમાં રહેલું કે એવી રીતે આત્મા નો એમ કર્મ જેનું નિમિત્ત છે, કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે, મોહને કર્મ નિમિત્ત છે. મોહ એક પર્યાય છે. પોતાનું ભાન ભૂલે છે જીવ જયારે, પોતાના સ્વભાવથી ચૂપ થાય છે ત્યારે એની દશામાં મમતા મોહ રાગ દ્વેષના પરિણામ થાય છે. આત્માના પરિણામમાં થાય છે મોરા. મૂળ આત્માનો જે જ્ઞાનાનંદ સ્વભાવ છે એમાં મોરા થતો નથી, પણ પર્યાયમાં થતો દેખીને ઉચ્ચારથી આત્મામાં મોરા થાય છે એમ કહેવામાં આવે છે. તો કે છે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે, એમાં અગ્નિ જેનું નિમિત્ત હતું, આમાં કર્મ નો ઉદય જેનું નિમિત્ત, જેનું એટલે મોહનું નિમિત્ત. મોહનું નિમિત્ત છે, આત્માનું નિમિત્ત થતું નથી. મોહ પર્યાય છે, પર્યાય ને નિમિત્ત મોહ,
તદ્દન બિલકુલ
હોય જ નહી તો એને સૂજ પડે. એ તો કોઈ ગુરુ નો હોય સંસ્કાર તો એને ખ્યાલ આવી જાય. જેમ ગુરુ ને ખ્યાલ આવ્યો એ તો નિસર્ગ સમય થોડા અતિ ગમતા જાય. શું કે છે એવી રીતે આત્માનો કર્મ એનું નિમિત્ત છે. એવા મોહ સાથે મોહ એટલે જીવના પરિણામ થયા, આ કર્મ ના પરિણામ નથી. શું કહ્યું? કર્મ ના પરિણામ નથી, આ તો જીવની વિભાવ પર્યાય પરિણામ શક્તિ અંદર માં ગર્ભિત હતી પ્રગટ થઈ છે. જીવની પર્યાય નો સ્વતંત્રપણે દોષ છે, એ કર્મ ના પરિણામ નથી, એ ભાવાશ્રવ છે. આ ભાવાશ્રવ છે જેનાથી જીવને વર્તમાનમાં ચાર ગતિમાં દુઃખ ની અનુભૂતિ થાય છે. પરિણામ છે એ ઉદગમ ના પરિણામ નથી, એ જીવનો ચિરવિકાર છે. જીવનો ચિરવિકાર છે, ચૈતન્ય નથી પણ ચિદનો વિકાર શું છે. મોહ સાથે પરિણામ છે. પરિણામ જે ઓલી પાણીની ઉષ્ણ પર્યાય લીધી હતી એમાં જીવની પર્યાયમાં મિથ્યા વસ્તુ મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર અનાદિના પર્યાયમાં છે. અને એ પર્યાયની સાથે આત્માનો સંયોગ સંબંધ પણ થયો છે. તાદાત્મ્ય સંબંધ થઈ શકતો નથી, અને સંયોગ સંબંધ પણ જો ન હોય તો સંસારની સ્થિતિ થાય નહીં. અને જો સ્વભાવ થઈ જાય તો કોઈનો મોક્ષ થાય. એકાંતે ઉદ્ગમમાં થાય છે તો સંસાર સિદ્ધ ન થાય કોઈને. અને એ પરિણામ થી જો સહિત પૂર્ણ હોય કથનથી તો સંસાર સિદ્ધ ન થાય. અને એ સહિત નું સર્વથા થઈ જાય એકાંતે તો કોઈનો મોક્ષ થઈ શકે નહીં. એ સહિત નું રહિત ની અપેક્ષા પૂર્વક નું સહિત છે. રહિત ની અપેક્ષા પૂર્વક નું સહિત છે એટલે એકાંત નો દોષ લાગતો નથી. રહિત ને ઉડાડે છે અને સહિત માને છે અને એકાંત નો દોષ લાગી જાય છે. સહિત છે આત્મા અનાદિ નો અજ્ઞાની છે. પર્યાયમાં અજ્ઞાન છે, પર્યાયમાં વિજ્ઞાત છે, પર્યાયમાં ચાર ગતિ નો દુઃખ ભોગવે છે. એટલો પર્યાયના ધર્મ થી જો તો એ પર્યાય સત્યાગ છે. અને એ પર્યાય થી આત્મા શરીર પણ છે અને અનન્ય પણ છે. તકાળે તન્મય છે તે સમયે, તકાળે તે સમયે તે પરિણામ થી આત્મા તન્મય છે, અનન્ય છે. આવી શાદ વાત ની કળા વળે તો વિચારે તો કોઈ નિશ્ચાભાસ કે વ્યવહારાભાસ કે ભ્રમણાભાસ નો કઈ દુઃખ લાગતો. એ બહુ સાથે થયું પણ આચાર્ય વ્યવહાર ધર્માવે છે તો આચાર્ય ની લાઈન આપણે વિચાર કરવું જોઈએ. આપણે આપણી મતી થી નહીં વિચારવું. આવા સમર્થ આચાર્ય જેને રાગદેશ મોહના પરિણામને કુદરતના પરિણામ કહી દે છે ફટ દેતા. એવા સંત કહે છે કે આ પરિણામ જીવની પર્યાય છે અને એ પર્યાયને જીવ વેડે છે અને એ પર્યાયથી દ્રવ્ય સહિત છે. પણ સહિત ત્યાં અમે કહીએ છીએ ત્યાં અમને લખનારને રહીતનું જ્ઞાન વર્તે છે એટલે સહિતનું જ્ઞાન વ્યવહારમાં જાય છે. જો રહીતના જ્ઞાન થી ચૂક થાય છે એને સહિત નું જ્ઞાન વ્યવહારાભાસ માં કહ્યું જાય. બહુ સાથે સંયુક્તપણાનું અવસ્થા થી અનુભવ કરનાર અવસ્થા દ્રષ્ટિ થી જોતા અજ્ઞાની પ્રાણી અનાદિકાળ નો છે. એ જ્ઞાની થયો નથી. સ્વભાવે ભલે જ્ઞાન નહીં છે પણ પર્યાય તો અજ્ઞાની છે. પર્યાયમાં અજ્ઞાન છે, વિજ્ઞાત છે, અનંતાનો મોદીનો કસાય પર્યાયમાં થાય છે. એ ઉદગમના પરિણામ નથી. ભૂતલ ના પરિણામ કયા હોય દીક્ષા બીજી છે, અહીંયા દીક્ષા બીજી છે, ક્યાં ત્યાં જે જે યોગ છે ત્યાં સમજવું. એવા મો સાથે સંયુક્ત અવસ્થા જીવો, અવસ્થાની દ્રષ્ટિથી જોતા સ્વભાવ ને ન જોતા, એ વખતે સ્વભાવ તો છે પણ એ દીક્ષાથી એ અપેક્ષાથી ન જોતા, કેવળ પર્યાય ધર્મ થી જોતા, અવસ્થાની દ્રષ્ટિથી જોતા, પર્યાય દ્રષ્ટિથી જોતા, વ્યવહારની દ્રષ્ટિથી જોતા, એ સંયુક્ત અવસ્થા અનુભવ કરતા સંયુક્ત ભૂતાર્થ ને સંખ્યા છે. પણ અહિયાં અલ્પ વિરામ કર્યું છે, આ વાંચીને ભાગી ગયો કે અમે માનતા તો આવ્યું, તું માનતો તો નથી આવ્યું, આ બધો કરો. આ વાક્ય અધૂરું છે, અલ્પ વિરામ એટલે અધૂરું વાક્ય. હું કઈ ગયો વ્યાકરણ વ્યાકરણ કઈ ભરેલું નથી, પણ આ તારી એમ એમ ગુરુદેવ ના કરતા હાલે છે, હું કઈ વ્યાકરણ ભરેલું નથી, પણ હું એ છે કે સાંભળવું અલ્પ વિરામ કર્યું છે, આખું વાક્ય સાંભળીએ તું, તને આ વાત ગમી ગઈ, તને આ અમે જે કહીએ એ વાત તને ગમી છે, અમને ખબર છે, તું આમાં હા પાડવા, પણ જ્યાં બીજી વાત આવશે આમ કરી અમને ખબર પડી જા. નીચેની વાત કહેવાય બરાબર છે. હવે કે છે કે જે મોહરા પર્યાયમાં થાય છે એ ચેતન નો વિકાર છે, પુત્ર ના પરિણામ નહીં, ભાવ આશ્રમ છે, જીવના પરિણામ નો બગાડ છે, જીવના પરિણામ નો બગાડ અપવિત્ર ભાવ છે, આશ્રમ તત્વ એની સાથે સંયુક્ત છે, અને અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો એ સત્યાર પણ સાચું છે. એ છે પણ જ્ઞાન અલ્પ વિરામ છે, હજી વાક્ય પૂરું થયું તો પણ એમાં મન છે. આવી સ્થિતિ સંસારી જીવની બધાની વિચારની છે, એની પર્યાયમાં વિચારથી જ્ઞાન ચારના પરિણામ વિદ્યમાન છે, એનાથી એ આત્મા કથનથી વ્યવહાર લઈએ પર્યાય દ્રષ્ટિએ પર્યાચિત લઈએ સહિત પણ અનન્ય પણ છે, તો પણ આ એક વાક્ય એને અધૂરું સાંભળીને ભાગી ગયો, પણ પૂરું વાક્ય હેલો, તો પણ આવી સ્થિતિ છે તે વખતે તીવ્ર મિથ્યાત્મના પ્રજાની દશામાં ભલે હો તે વખતે, તો પણ જે પોતે જે સ્વીકારી સામાન્ય સ્વભાવ નાયક પરમાત્મા ચિદરૂપ આત્મા ચિંતન આત્મા ચૈતન્ય મય આત્મા જ્ઞાન સમય આત્મા, તો પણ જે પોતે પોતાની સામાન્ય સ્વભાવ દ્રવ્ય સ્વભાવ એકાંત બોધરૂપ છે, આહાહા એકાંત જ્ઞાનમય આત્મા છે, અજ્ઞાની થયો નથી, પર્યાયમાં અજ્ઞાન છે ત્યારે એ અજ્ઞાનની પર્યાયથી ભગવાન આત્મા રહી છે, મિથ્યાત્મની પર્યાય છે તે વખતે આત્મા મિથ્યાત્મના ભાવ કર્મથી ભિન્ન છે, એ વખતે રહી છે, તો પણ જે પોતે એકાંત સમ્યક એકાંત ચાલે છે, એકાંત એટલે સર્વથા, એકાંત એટલે સર્વથા, જે નહીંથી કથન ચાલે છે એ નહીંથી જીવનું એવું જ સ્વરૂપ છે, શુદ્ધ નહીંથી જયારે આત્માના સ્વભાવની વાત કરે ત્યારે આત્મા સર્વથા શુદ્ધ છે, કથન કી શુદ્ધ નહીં, કથન કી શુદ્ધ એ ત્યાં પ્રમાણમાં જ્ઞાન આવી ગયું, સર્વથા શુદ્ધ એ ત્યાં શુદ્ધ નહીં આવી ગયો આત્મા, પ્રમાણ ને નહીં માથી રમત છે, કથનજી ત્યાં આત્માને શુદ્ધ કહીએ, કથનજી આત્મા શુદ્ધ છે, તો એ તો ત્યારબાદ પ્રમાણ જ્ઞાન મારી દો. કથનચિત શુદ્ધ કર્યું, જ્યાં કથનચિત અશુદ્ધ છે એવું એમાં જ્ઞાન આવી જાય. તો પ્રમાણ જ્ઞાન નો વિષય થઈ ગયો. પ્રમાણ જ્ઞાન થી જોવામાં આવે તો સ્થિતિ છે, પણ નહી જ્ઞાન થી જોવામાં આવે તો એકાંત જુદ છે આત્મા. કથનચિત જુદ બહુ સુંદર ની ઉડાણ ની ઋષિ ને જિજ્ઞાસા હોય તો એને ખ્યાલ આવી શકે છે. મોટો થા એને વસ્તુ જેમ છે તેમ ખ્યાલમાં પોતાના સ્વરૂપ ને ખ્યાલમાં લઈ શકે. કેવી વાત કરે છે? પોતાના સ્વરૂપ ની વાત કરે છે. આ સારું સ્વરૂપ બાપુ એકાંત જ્ઞાન લઈને આનંદ લઈ ગયું. પર્યાયમાં ભલે અજ્ઞાન હો તો પણ તારો ભગવાન જે આત્મા છે તો પણ પર્યાય માં વિકાર છે, વિકાર થી સહિત છે તો પણ અને ત્યારે પણ, તો પણ અને ત્યારે પણ એ વખતે તો પણ જે પોતે એકાંત સર્વથા શુદ્ધ 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 સર્વથા પરિપૂર્ણ 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 સર્વથા નિત્ય નિરાવરણ સર્વતા સુખમય ને જ્ઞાન લઈ પરમાત્મા અંદર માં વિરાજમાન છે એ પ્રતિ જોવામાં આવે તો પર્યાય રહી છે એમ ભાન થઈ જાય. સ્વભાવની દ્રષ્ટિ અનુભવ કરવા જાય જ્ઞાનિકાળી દ્રવ્ય ને સ્વભાવની સમીપે જઈને આત્માને જોવા જાય છે ત્યારે ઉલા પરિણામ થી જે સહિત કર્યું હતું એ રહી છું એવું ભાન ને જ્ઞાન અનુભવ ના કાળમાં થઈ જાય છે. એકાંત બોલ રૂપ એટલે જ્ઞાન હોય એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન શ્રીમંત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ શુદ્ધ ધામ બીજું કહીએ આ પર્યાય નો વિચાર તે કર્યો. પર્યાય સાપેક્ષ દ્રવ્ય નો વિચાર કર્યો પણ પર્યાય નિરપેક્ષ દ્રવ્ય નો વિચાર તે કર્યો નથી. કેમ કે તને ભય લાગે છે કે નીચ્યા હતી થઈ જા એના ભય ભયમાં ને ભયમાં નિર્ભયતા એની દ્રષ્ટિમાં આવતી નથી. નિર્ભય થતો નથી. એકાંત બોધરૂપ આવા શબ્દો તો સમયકાળમાં ઘણી જગ્યાએ આવે છે. આવા શબ્દો તો સમય એકાંતિત કરવા માટે સર્વતા શબ્દો પણ આવે છે. અત્યંત ભિન્ન છે એમ પણ આવે છે. એકાંત બોધરૂપ જ્ઞાનરૂપ છે એવા ભગવાન આત્મા કોઈ કાળે એ જ્ઞાન નું અજ્ઞાન થતું નથી. એમાં સુખ નું દુઃખ આવતું નથી. દુઃખ હોય છે કાળી દરેક સામાન્ય દુઃખ એટલે અડતું નથી. એ દુઃખી સહિત છે તો પણ દુઃખી રહી છે તે આત્મા ઉપાધિ છે. દુઃખના પરિણામથી જે સુખમય આત્મા સહિત છે વ્યવહાર નહીં કર્યું કથનથી તો પણ જે દુઃખના પરિણામથી રહી છે એવો સુખમય આત્મા ઉપાધિ કે આત્મા આ રહીત ને સહિત ની રમત છે જૈન દર્શન. બસ રહીત ને સહિત ની કળા જો ખ્યાલમાં આવે તો કોઈ એકાંત નો દોષ ન લાગે. તો પણ એકાંત બોધરૂપ સર્વતા બોધમય જ્ઞાનમય જ્ઞાન નો પોજ આત્મા આ જ્ઞાન નો ગોદામ છે આત્મા. તો આત્મામાં અજ્ઞાન પ્રવેશી શકતો નથી. જ્ઞાનમય છે એવા જીવ સ્વભાવની જો જીવના સ્વભાવની સમીપે પૂરી અવસ્થાની સમીપે જોતો હતો. હવે અવસ્થાની સમીપે જોવાનું બંધ કર્યું. અવસ્થાઓ અવસ્થામાં છે પણ અવસ્થા સામે જોવાનું બંધ કરી પર્યાય નું લક્ષ છોડી અને પોતાના ત્રિકાળ સામાન્ય સ્વભાવની સમીપે હું જોઉં છું તો આચાર્ય ભગવાન કહે છે ગર્ભો કરતા સત્યાર્થ નથી આ તો સર્વથા સત્યાર્થ છે. બાબુ અહીંયા શબ્દ એકાવી ગયો છે એમાં જો કે સર્વથા કહો ત્રિકાળી સામાન્ય પરમાત્મા એ દૂધ નહીં દ્રષ્ટિથી જોવામાં આવે તો ત્રણેય કાળ દૂધ છે સર્વે આત્માઓ શુદ્ધ નહીં શુદ્ધ છે એમ આચાર્ય ભગવાન નું કથન રહેલું સર્વજ્ઞ ભગવાને કહેલું છે હો એનો બગાડ કઈ થયો નથી બગડવું ને સુધારવું એ પર્યાય ને લાગુ પડે છે પણ ઘરે લાગુ પડતું એવા દિવસવાળી સમિતિની દ્રવ્ય સામાનની આ દ્રવ્યાર્થી નહીં આંખ ઉગાડીને એકલા સામાન્ય અવલોકતો વિશેષને નહીં અવલોકતો એવી અનુભૂતિના કાળે એવી એક દશા પ્રગટ થાય છે નાની અનાદિ વિચાર દ્રષ્ટિને ત્યારે પ્રગટ થઈ જાય છે દિવસવાળી સમિતિને અનુભવ કરતા સંયુક્ત પણ સહિત પણ કહ્યું હતું ને ત્યાં રહી અનેક રૂપ દેખાય છે પર્યાયના ભેદ થી જો તો આત્મા અનેક રૂપ પાંચ ભાવ રૂપે દેખાય છે આત્મા પાંચ પ્રકારથી અનેક રૂપ દેખાય પાંચ પ્રકારથી પર્યાયના ધર્મથી જો તો આત્મા અનેરો અનેરો અનેક રૂપે દેખાય છે અનાદિકાળથી કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો કર્મ પૂતગલના સ્પર્શ વાળો દેખાય બંધન પણ છે સ્પર્શ પણ છે બધ સ્પર્શ છે કર્મના નિમિત્તથી નર નારકાદી પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે આત્મા દેખાય શક્તિના અવિભાગ પ્રતિછેદ અંશ ઘટે પણ છે અને વધે પણ પર્યાયમાં એના અંશ ઘટે વધે પણ છે જ્ઞાનની જ્ઞાનની દશા પણ પર્યાયમાં થાય છે એ વસ્તુનો સ્વભાવ છે પર્યાયરૂપ પણ વસ્તુનો સ્વભાવ છે પરથી થતો નિત્ય નિયત એકરૂપ દેખાતો નથી એ દ્રષ્ટિથી જોવામાં આવે તો અવિભાગ પ્રતિષેધ ઘટે વધે છે તેથી તે નિત્ય નિયત એકરૂપ દેખાતો નથી અનેકરૂપ દેખાય છે પરિણામ વળી તે આત્મા દર્શન જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ ભેદરૂપ દેખાય જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ ભેદથી જોવામાં આવે છે સામાન્ય ભેદ દેખાતો નથી પણ ભેદરૂપ દેખાય છે અને કર્મના નિમિત્તે તથા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખ દુઃખ રૂપ દેખાય છે આત્મા સર્વથા સુખ દુઃખ થતું જ નથી તો ત્રિકાળીમાં નથી પર્યાયમાં તો અનાદિનું રહેલું છે સુખ દુઃખ દેખાય છે આ સૌ જો અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીં નો વિષય છે અશુદ્ધ દ્રવ્યાર્થિક કેમ કહ્યું કે દ્રવ્યની સત્તામાં પર્યાય થાય છે માટે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહ્યું આ જળ કર્મ ને આ બધું રોગ કર્મ અશુદ્ધ દ્રવ્યાર્થિકમાં લાગુ પડતું નથી કેમ કે દ્રવ્યને આ દ્રવ્યગુણ પર્યાયમાં આપતા નથી પણ દ્રવ્યગુણ પર્યાયમાં આખા દ્રવ્યમાં જોવામાં આવે તો આ બધા પર્યાયો પાંચ પર્યાયો દ્રવ્યની સત્તામાં થાય છે પર્યાયની સત્તામાં થાય છે અને દ્રવ્યની સત્તા અને પર્યાયની સત્તા કથનથી એક છે કથનથી ભિન્ન છે આ સૌ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં એ શબ્દ વાંચો એટલે દ્રવ્યના પર્યાયની સત્તામાં થતો હોવાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર્યું પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અશુદ્ધ ત્રિજ્ઞાતિ રૂપ વ્યવહાર નહીં નો વિષય છે. જો પાછું પીવું પણ અશુદ્ધ ત્રિજ્ઞાતિ નહીં કેવું અને પાછું વ્યવહાર થઈ જાય. આ સમજાતું નથી. દ્રવ્યાતિ નહીં કે બરાબર સમજાય ભાઈ. અશુદ્ધ દ્રવ્યાતિ નહીં કહો, પર્યાતિ નહીં કહો, વ્યવહાર નહીં કહો, એક જ વાત છે. વ્યવહાર નહીં નો વિષય છે. એ દ્રષ્ટિ અપેક્ષાથી જોવામાં આવે તો એ સર્વ સત્યાર છે. પર્યાય ધર્મ થી પર્યાય ની જોવામાં આવે તો જ્ઞાન ના જ્ઞાન ની અપેક્ષા એ સત્યાર છે. પણ આશ્રય કરવાની અપેક્ષા એ અસત્યાર છે. આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રય તો છોડવાયું છે. જ્ઞાન એનું કરવાયું છે પણ આશ્રય તો. પરંતુ આત્માનો એક સ્વભાવ, હા જો ટોટલ મારે, પરંતુ આત્માનો એક રૂપિય સ્વભાવ, આ નૈતિક ગ્રહણ નથી કરતો. વ્યવહાર નૈતિક આ આત્માનો સ્વભાવ ગ્રાહ્ય થતો નથી, અનુભવમાં આવતો નથી. અને એક સ્વભાવને જાણ્યા વિના અગાઉના પંડિતો જૈતન પંડિતો કેટલો ખુલાસો કરે છે. અને એક સ્વભાવને જાણ્યા વિના અનેકને જાણ્યું છે પણ એકને જાણ્યો નહીં. એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નહીં તેના પ્રતિપક્ષી શુદ્ધ દ્રવ્યાતીત નહીં ગ્રહણ કરી. જો અશુદ્ધ દ્રવ્યાતીત નહીં, હા શુદ્ધ દ્રવ્યાતીત નહીં, પ્રતિપક્ષી નહીં છે. બીજી એક બીજી આંખ છે, બે આંખ છે. એક વ્યવહાર નૈતિક જોવાની આંખ અને એક નિશ્ચય નૈતિક જોવાની ચક્ષુ છે. બે એક પર્યાય ની વિષય કરે કે વ્યવહાર નહીં છે, સામાન્ય વિષય કરે છે એને દ્રવ્યાતીત નહીં કહેવામાં અથવા શુદ્ધ નહીં અથવા નિશ્ચય નહીં કહેવામાં નહીં ગ્રહણ કરીને એક અસાધારણ નાયક માત્ર આત્માનો ભાવ રહે. હા પાંચે ભાવને કારણે એક અસાધારણ નાયક માત્ર આત્માનો ભાવ લઈ તેને શુદ્ધ નહીંની દ્રષ્ટિથી સર્વ પરિયોથી ભિન્ન સર્વ પર્યાયોમાં એકાકાર એકરૂપે અનેકરૂપે નહીં હાનિ વૃદ્ધિથી રહી સાહિત્ય બદલાવે નહીં કાયું વિશેષથી રહી ગુણમેથી રહી અને દૈવિક ભાવથી રહી. આ રહીતમાં નજર નથી પડતી. સહિતમાં આ આવે છે. રહીતમાં હું આ સંસારી જીવ વિચારતોના પરિણામથી રહીતો સંસારી જીવ કેવો દુઃખી કેવો વિચારદૃષ્ટિ કેવો અને જે વિચારતોના પરિણામથી રહી છે એમ કેવો. વર્તમાનમાં આ પૂરતા પાર બધાની સાથે હતું અને એ દુઃખ થી આત્મા જુદો છે એમ કેવું. હવે વેદનમાં દુઃખ છે, વેદન દુઃખ વેદાય છે અને આપ કહો છો કે તારો આત્મા દુઃખ થી ભીન છે એટલે ખરેખર દુઃખ નો વેદન પડતો નથી. આ ઈ મગજમાં ગરીકમાં ઉતરે હું ઉતારવું પડશે. પ્રતિપક્ષ બીજી નહીં કહીને એ નહીં કે આત્માને જોયો નથી. એ આત્મા એક ખરે નહીં નૈતિક ભાવને રહી જોવામાં આવે તો સર્વ પાંચ ભાવોથી જે અનેક પ્રકારનું છે તે અભૂતાર્થને અસત્યાર સ્વભાવની